Thank you. ini budi hati jiwa ini dosa ibu Deus ini tapi semuanya selesai waktu suruh ini atas rumah ini cacau ini ibu Deus ini kocennya kaya kocennya jadi ini cacau ini dimana ada kocennya ibu Deus ini juga sehingga bikin kaki waktu ini ini jadwal yang mana waktu kali yang mana मुक्त स्वभाव मुक्त स्वरूप अनुसूत स्वरूप के विराजमान है यहाँ विराजमान प्रमुख अनंत गुणों की भरपूर होगा छता एना ऊपर नजर जीव करते नहीं ज्यादा सुधी एना ऊपर नजर नहीं करते त्या सुधी पर तरफ नजर चाहला करे ये पर तरफ नजर चाहला करे तो एम ब्रह्मा बंद भाव लाद्वेष भाव विद्यात्वादी एना रूपी भावों प्रमुख अनादि जीवन चाहिए इसलिए कि यह संसार ये हमें 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 चलता चलता है बुद्धि से ही रही है कारण कि जहाँ से भी बाहर में परिणाम चाहिए चले यहाँ से भी बाहर ना परिणाम क्या ही सुख के शांति होती नहीं थी आत्मिक भाव होते नहीं थी माते दुख की परंपरा घटवाने बदले દુઃખની પરંપરા કાં તો ચાલે છે એટલી ચાલ્યા કરે છે અને કાં તો વૈદા કરે છે આવી સ્થિતિમાં જે આવી સ્થિતિ ચાલી રહી છે ત્યારે પૂજ્ય ગુરુદેવસિંહ એને એમ કહે છે કે તું ચિંતા કર આવી સ્થિતિ ચાલુ રહી છે ત્યારે પણ તારી પાસે એક નિર્મોલ સ્મૃતિ ભગવાન આપી દીધા એવું એક ચૈતન્ય તત્વ ચિત્ત ચમત્કાર તત્વ તારી પાસે બિરાજી રહ્યું છે જ્ઞાન આનંદ સુખનો ખજાનો તારી પાસે બિરાજી છે એવી કોઈ તારી વસ્તુ અનંત ગુણોથી સબળ તારી પાસે ચૈતન્યમય સત્તા હોય છે એ ચૈતન્યમય સત્તા છે એમાં જાણવું દેખવું જાણવું દેખવું જાણવું દેખવું એવા જ્ઞાન દર્શનના ઉપયોગ છે ને એવી તારી સત્તાથી તારો પરિપૂર્ણ આત્મા એવી જ્ઞાન દર્શનમય અનંત ગુણાત્મક સત્તાથી તારો આત્મા સબળ છે यदि एक तारी चैतन्य सत्ता ने तू ओरखाना प्रयत्न कर विभाव में तू दूर नहीं कर सकता विभाव की तारे पाछू करू हे तो पर स्वभाव में पेला महिमा आवशे त्यारे ज खरेखर तू विभाव की पाछो करी सके ज्यां सुधी तने स्वभाव में महिमा आवशे नहीं स्वभाव की गरिमा भासते नहीं स्वभाव नु जाजुल्य मान तू तने खरेखर ख्याल में नहीं आवे કે અનાદિથી ગમે તેટલું પરિભ્રમણ થઈ ગયું ચાર ગતિ ચોરાસી લાખ ગોળીમાં એવો આમ પરિભ્રમણ કરતો 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 આયા ભવિષ્યપણામાં પહોંચ્યો તો પણ મારી ચૈતન્ય સત્તામાં કાંઈ નુકસાન હાનિ ઘટાડો ઘસારો કાંઈ શું નથી એવી ને એવી મારી ચૈતન્ય સત્તા બચી ગઈ છે બસ એના જોરે જ પાત્ર છે બધું છે કલ્યાણમાં બધું છે કલ્યાણમાં રાગદ્વેષો છે અજ્ઞાન ભાવ છે પરલબ્ધી પરિણમન છે કર્મનો બંધ છે કર્મનો ઉદય નવો નવો આવ્યા કરે છે પાછો હું જોડા સકને નવો બંધ ત્યાં કરે છે આવી ટ્રાયંગલ સ્થિતિ તારી એક સમયમાં ચાલી રહી છે એટલે કે કર્મના ઉદયની સ્થિતિ પર્યાયની ઉત્પાદની સ્થિતિ પર્યાયની કર્મમાં જોડાવાની સ્થિતિ એટલે પૂર્વના કર્મની યોજનાની સ્થિતિ નવા કર્મના બંધની સ્થિતિ અને ઉપયોગની પર તરફ જવાની સ્થિતિ આવી સ્થિતિ તારી અનાદિથી ચાલતી હોવા છતાં એની મધ્યમાં રહેલું ત્રિકાળી તત્વ શુદ્ધ તત્વ અખંડ તત્વ ચૈતન્ય તત્વ નિર્લેપ તત્વ એવું જેવું બચી ગયું છે વસ્તુ એની તરફ નજર પા એ તારું સત્વ છે તારું સત્વનું ત્રિકાળી દ્રવ્ય છે એના સત્વો એના ગુણો છે એવા ગુણોથી ભરપૂર તારું ચૈતન્ય સ્વરૂપ વિરાજમાન છે તું એને ઓળખવાના પ્રયત્ને ચડ આ પરિણામ ચાલી રહ્યું છે એનું જ્ઞાન કરી લે કે અશુદ્ધતા પણ અત્યારે ચાલી રહી છે મારા જ્ઞાનમાં બરાબર હોવું જોઈએ પણ જો એને અશુદ્ધતાને દૂર કરવા માટે અશુદ્ધતાને જોયા કરીશું તો એ અશુદ્ધતા બેવડા થઈ દૂર નહીં થાય પણ અશુદ્ધતાના સમયે કોઈ જુદી શુદ્ધતા પડી છે એમ જોય તો એ અશુદ્ધતા ઉભી નહીં થાય એમ આખા જીવ અધિકારનો સાર આપણી ચૌદમી ગાથા છે કે એના ઉપર જ છે અને ચૌદમી ગાથા સમય દર્શનની છે અને જીવ અધિકારનો સાર શું જીવને પોતાનો અધિકાર એની પ્રાપ્તિ સેવા થાય તો કે સમય દર્શનમાં જીવને પોતાના અધિકારની પ્રાપ્તિ થાય પોતાનો અધિકાર શું તો કે શુદ્ધ સ્વરૂપ સમય દર્શનમાં ઓળખાય એ જીવનો અધિકાર છે
ఇవా జీవతి కారణం స్వరూప్ అమ్మా అత్యంత పూజ గుర్తేశం ద్వారా వర్ణనం ఆయన జో అప్పుడు జరా ఆయన జోయి ఆత్మ పదార్థ నిర్మికల్ దేహాతి చిత్చమత్కార్ విజ్ఞానం అనంతం వరం దేవ్ సిద్ధ సమాన్ હું આત્મ પદાર્થના કેટલા વિશ્લેષણ આપી અને આમાં બનારસી દાસજી પણ એનો વિસ્તાર કરે છે. દરેક જ્ઞાનીઓ આત્મ સ્વભાવની ઓળખ પૂર્વક જ જ્ઞાની થતા હોય છે અને આત્મ સ્વભાવની ઓળખ પૂર્વક અહમ પૂર્વક પ્રીતિ પૂર્વક પ્રતીતિ પૂર્વક જ્ઞાનના ધ્યેય પૂર્વક જ્ઞાનના ધ્યેય પૂર્વક જયારે જીવ જ્ઞાની થાય છે ત્યારે એ આત્માના વિશેષણોથી એને નવાજતો નવાજતો એનો મહિમા હોય છે. આનંદ ની તો અંદર માં ખાણ રહેલી છે એટલે આનંદ નો ખંડ છે એવો પરમદેવ પરમદેવ કેવો છે તો સિદ્ધ સમાન છે. જેવો સિદ્ધ ભગવાન નો આત્મા હું પણ જાણનાર દેખનાર છું. જો સિદ્ધ થી જરા જુદો પડ્યો તો અનંત કર્તૃત્વ માટે હવે ઉદયસિદ્ધ બોલાય છે પરમાત્મા છે. સિદ્ધ જેમ જાણનાર દેખનાર છે એમ તું પણ જાણનાર દેખનાર છો, હું પણ જાણનાર દેખનાર છું. સિદ્ધજી જરા જુદો પડ્યો તો અનંતી કરતા બુદ્ધિ તારી ચાલુ થઈ જાય. કરવું 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 એવો ભાવ છેલ્લા જ કરશે અને એ કર્તૃત્વ બુદ્ધિ છૂટે એટલે એને એમ કીધું છે કે તું તારો પરમ દેવાધિદેવ પરમાત્મા શિવ સમાન છે. જેવો છે તેવો તે અનાદિ છે, તેવો અનંત પણ છે. અર્થાત ન તે ઉત્પન્ન થયો છે અને ન કદી નષ્ટ પણ થશે. જો આખી દ્રવ્ય સ્વભાવની ચર્ચા મળી છે, આખી દ્રવ્ય સ્વભાવની અપરિણામી તત્વની 14મી ગાથામાં અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત જે આત્માને કીધો પાંચ વિશેષણ વાળો, એ વિશેષણનો વિસ્તાર આમાં કરે છે અને એ વિશેષણોની વિશેષ વૃદ્ધિ માટે નાસ્તિક પણ બતાવે છે કે ન તે ઉત્પન્ન થયો છે, ન કદી નષ્ટ પણ થશે. જો કે તે પોતાના સ્વરૂપ થી સ્વચ્છ છે પરંતુ સંસારી દશામાં જ્યારથી તે છે ત્યારથી અર્થાત અનાદિ કાળથી શરીર થી સંબંધ છે અને કર્મકાલી કાળમાંથી મલિન છે. જેમ સોનું ખાણ ની અંદર કાદવ રહિત રહે છે પણ ભઠ્ઠીમાં તાપવાથી તપાવવાથી શુદ્ધ સોનું થઈ જાય છે અને કાળમાં જુદી થઈ જાય છે, એવી જ રીતે સમ્યક તપ મુખ્યપણે શુક્લ ધ્યાન ની અગ્નિ દ્વારા જીવાત્મા શુદ્ધ થઈ જાય છે અને કર્મકાળીમાં જુદી થઈ જાય છે. જેવી રીતે ઝવેરી કાદવ વાળા સોનાને ઓળખી અને સોનાની કિંમત બે લે છે, એવી રીતે જ્ઞાનીઓ અનિત્ય અને મળથી ભરેલા શરીરમાં પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ પરમાત્માનો અનુભવ કરે છે. આ કેવી સુંદર વાત છે. જેટલા 6 મહિના ને 8 સમયમાં નિગોદમાંથી 608 જીવ નીકળે છે અને એટલા જ સમયમાં 6 મહિના ને 8 સમયમાં 608 જીવ જાય. સમજી લો કે 6 મહિના સુધી કોઈ જીવ મોક્ષમાં ન ગયો, 6 મહિના સુધી કોઈ જીવ મોક્ષમાં ન જાય. પૂજ્ય ગુરુદેવશ્રી એક વાત કરી કે 8 સમયમાં 608 જીવ ગયા. એમ ક્યારે 608 ના ફિગર માં વધઘટ ન થાય. 608 નીકળે અને 6 મહિના ને 8 સમયમાં 608 ફિગર માં નિર્ધારવા જાય. એ કેવી રીતે જાય કે આવી સ્થિતિ નું જ્ઞાન કરી અને શુદ્ધાત્મા ની સન્મુખ થાય તો ખરેખર મોક્ષ માર્ગ પ્રથમ ઉત્પન્ન થાય અને મોક્ષ માર્ગ પ્રથમ ઉત્પન્ન થાય અને ક્રમે 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 શુદ્ધિ થઈ, શુદ્ધિ ની વૃદ્ધિ થઈ અને શુદ્ધિ ની નિદ્રા થઈ અને શુદ્ધિ ની પરિપૂર્ણતા થાય એટલે એને મોક્ષ ની પ્રાપ્તિ થઈ જાય. એવી આ કોઈ જીવદ્વાર ની વિશેષતા આમાં વર્ણવવામાં આવી છે. આખા જીવદ્વાર માં પછી આ કપડાના દ્રષ્ટાંત કે છે કે કપડા ઉપર મેલ જામી ગયો હોય તો કપડું પહેરી બેઠા છે. હવે એ કપડું મને ક્યાં છે? મેળ તો માટીની અવસ્થા છે, મેળ અવસ્થા કોની છે? તો કે એ તો માટીની અવસ્થા છે, એ કપડાની સાથે સંયોગ પણ દેખાય છે, એટલે એને એમ થઈ જશે કપડું મેળું થઈ ગયું.
કપડું ધોનારને ખબર છે, સમય પ્રકારે ખબર નથી. એને ખબર છે કે હમણાં સાબુના પાણીથી આ મેલ હું કાઢી નાખવાનો છું, એમને ખબર છે. એટલું તો એનો વિવેક છે જ્ઞાનમાં, એટલે તો સાબુના પાણીમાં એને ધોવે છે. કારણ કે કપડું સ્વચ્છ છે એ ખબર છે, કપડું પીળું જીવ નથી, કપડું લાલ જીવ નથી, કપડું મલિન જીવ નથી, કપડું સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ છે. એમ આત્મા સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ છે. કર્મના સંયોગથી, કર્મના સંયોગથી વિવેચન કરી દે છે, એના સ્વભાવથી વિવેચન સ્પષ્ટ જોવાની દ્રષ્ટિમાં ફરક છે. જોવે છે ત્યાંથી, આ તરફથી જોવે છે કે આ તરફથી જોવે છે, એના ઉપર આખો આધાર છે. કપડું જેવું છે એવું છે, એમાં મલિનતાનો પ્રવેશ થઈ શકતો નથી. જો મલિનતા અને કપડું એક ને થઈ ગયા હોય તો કપડું કપડામાંથી કદી મેલનો નાશ કે અભાવ થઈ શકે નહીં. માટે ખરેખર કપડું છે તે સ્વભાવથી સફેદ છે, સ્વચ્છ છે. વ્યવહાર રહે જોવો કપડાને તો એ મલિન જીવ છે, અને નિશ્ચયને જોવો તો એ મલિનતા માટી છે. નિશ્ચય જોવાનું કહેવાય ને, એને સ્વભાવથી જોવો તો કપડાનો સ્વભાવ ખૂબ સ્વચ્છ છે, નિર્મળ છે, શુદ્ધ છે, જેવું કપડું છે એવું જ છે. હવે એ કપડું છે એ સ્વચ્છે સ્વચ્છે સ્વચ્છે, તમે સ્વચ્છ સ્વચ્છ કીધા કરો છો, મને તો મેળ દેખાય છે, અને તમે એમ કહો છો કે આ સ્વચ્છ છે. મેળ દેખાય છે એટલે તો મેળ કાઢવા માટે હું સાબુના પાણીથી ધોઉં છું એને, તો કે આ સારી વાત છે. સ્વભાવે સ્વચ્છ છે એ પેલા વિચાર, પછી મલિન થયું છે, મલિન થયું છે એ કોનો ધર્મ છે? એ વ્યવહારનો ધર્મ છે. વ્યવહાર નહી, સતત જૂઠું બોલ્યા કરે છે, એનો ધર્મ જૂઠું બોલવાનો છે. એ જૂઠા બોલી છે. પરસ્ચિતામાં પરસ્ચિતા કાર્ય 108 વખત વ્યવહાર નહીં જૂઠો બોલ્યો છે, બની લેજો 108 વાર વ્યવહાર નહીં જૂઠો, વ્યવહાર નહીં જૂઠો, વ્યવહાર નહીં જૂઠો, વ્યવહાર નહીં જૂઠો. એ જૂઠો જ કીએ રાજમંત્રી સાહેબ, એને જૂઠો કીએ આચાર્ય, એને અભૂતાર્થ સત્યાર્થ કીએ આચાર્યની માતા જૂઠો. નાનકડો સાધક રાજમલજી, પાંડે રાજમલ ધર્મી, જૈન ધર્મ તે મરવી, એવો જૈન ધર્મ નો મર્મ એને કાયદો, તેથી મર્મમાં આખું એને જૈન ધર્મ નું નવો મંડળ સમાવી દીધું. બધી જગ્યાએ શરૂઆત જ એમ થાય કે અનુભવ આમ થાય છે, ભાવાર્થ આમ છે, કે અનુભૂતિ નો આ પ્રકાર છે. અનુભવની વિશેષતા તમારે સમજવી હોય તો પરસ્ચિતામાં રાજમંત્રી પાસે અને પૂજ્ય ગુરુદેવશ્રીએ એને એના ઉપર થયેલા પ્રવચનમાં તમને એવી એમાં રહસ્ય ભરેલું છે. એટલે કપડું સ્વભાવે સ્વચ્છ છે, પણ વ્યવહારને એ જુઓ તો મલિનતા છે. એ વ્યવહારનો ધર્મ છે મલિનતા, અને નિશ્ચયને તમે જુઓ તો એ નિશ્ચયને એ મલિનતા છે ને એ માટીની છે, અને સ્વભાવથી જુઓ તો કપડું સ્વચ્છ. નિશ્ચય ને વ્યવહાર ને લગાવો તો માટી નો ધર્મ નિશ્ચય ને છે મલિનતા, વ્યવહાર ને કપડા નો ધર્મ છે, અને કપડા નો સ્વભાવ તો સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ છે. સ્વચ્છ ઉપર નજર કરી અને વ્યવહાર નો નિષેધ કરે છે, સમજો. સ્વચ્છ ઉપર નજર રાખીને વ્યવહાર નો નિષેધ કરે છે તો નિશ્ચય એને ખબર પડી જાય છે કે આ માટી તો આ મલિનતા માટીની છે, કે માટી અમારી ત્યારે એને કપડું સ્વચ્છ ધ્યાનમાં આવી જશે. એમ આ કપડાના દ્રષ્ટાંતમાં એમ કહેવા માંગે છે. આવી આવી ઘણી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રી તો નૈ જ્ઞાનનું સ્વરૂપ આવે ઘી બતાવે, સ્વભાવની વાત આવે ઘી બતાવે, શરીરના ધર્મની ચર્ચા સંયોગ રૂપે આવી હોય પર્યાય ખાતે એનું જ્ઞાન કરાવ્યા કરે. એક પછી એક, એક પછી એક, એક પછી એક વિષયો પૂજ્ય ગુરુદેવશ્રીના જ્ઞાનમાં તો આમ જાણે ધોધ વહેતો હોય ને એવું લાગે આપણને. એક કલાકની વાતમાં તો એક વાત તમે પકડો નથી, બીજી બે વાત ચાલી જાય. એટલે એક એવો વ્યવહાર છે કે ગુરુદેવનું પ્રવચન સાંભળ્યા પછી
ભરે જઈને આ પ્રવચન ફરીથી વાંચવું. જો એ વાંચે તો એને ખબર પડે કે મેં સવારે સાંભળેલું કેટલી વાર ગ્રહણ થઈને કેટલી વાર ચાલી ગઈ. પછી એના ઉપર વાંચી વિચાર કરે, અધ્યયન કરે, ચિંતન કરે, મનન કરે તો નિર્ણયની ભૂમિકા આવે. નિર્ણયની ભૂમિકા આવે તો આગળ જતા અનુભવની ક્રિયા ફાઈ થાય. એવા સ્વરૂપની વાત ગુંડેશજીએ હમણાં વર્ણવી. હવે આપણી મૂળ વાત 14 સમીસાર પરમાણુની ચાલે છે. સમીસાર પરમાણુની 14 ગાથામાં આવતીકાલે જે પેલું દ્રષ્ટાંત જોયું અંબિની પત્રનું, પાણીથી જોવો તો એ કમલેલી નું પત્ર પાણી સાથે ભરેલું દેખાય છે. કમલેલી ના પત્ર થી જોવો તો એ કમલેલી ના પત્ર એ પાણીને સ્પર્શ જ કર્યો. હવે જોવાની દ્રષ્ટિ ક્યાં છે, જોવાનો વ્યૂ એનો કેવી રીતે ચાલે છે, જોવાનું જ્ઞાન પ્રધાન એનું કામ કેવી રીતે કરે છે, એના ઉપર એની દ્રઢ દ્રષ્ટિ કે પર્યાય દ્રષ્ટિનો આધાર રહેલો છે. જે બધું એક જગ્યાએ છે, પાણી છે ત્યાં જ કમલેલીનું પત્ર છે, કમલેલીનું પત્ર છે ત્યાં જ પાણી રહેલું છે. પાણીને કમલેલીના પત્રને તમે જુદા પાડો, જુદા પાડી દો તો બે જુદા ખ્યાલમાં આવે છે. જુદા પાયા વગર પણ જુદા ખ્યાલમાં કેવી રીતે આવે કે તમે કમલેલીના પત્રથી એને જુઓ. જો તમે એને પાણીથી જુઓ તો એ તમને કમલેલીનું પત્ર પાણીમાં ડૂબેલું દેખાશે, પાણી સાથે સ્પર્શાયેલું દેખાશે, પાણી સાથે હળેલો પડેલું દેખાશે. પણ જો તમે કમલેલીના પત્રને એના સ્વભાવથી જોશો, ઓહો કમલેલીનું પત્ર છે, આ તો કમલેલીનું પત્ર છે, પાણી તો ત્યાં છે જ નહીં, મને તો પત્ર જ દેખાય છે, મને પાણી દેખાતું જ નથી. ત્યારે ખરેખર એમ કહેવાય કે આ જીવે ખરેખર પોતાના સ્વભાવને ઓળખો અને પોતાના સ્વભાવની સ્થિતિનો એને ખ્યાલ આવવા માંડ્યો. એવી આમાં વાત કુંડલિંગના પત્રની આ 14 ગાથામાં આ દ્રષ્ટાંત આપે. કુંડલિંગના પત્રનું જોઈ ગયું હતું, એમાં બધો વિશે થોડા પાડી દીધો. એના પછી હવે બીજું દ્રષ્ટાંત જે આવે છે એ આત્માનો અનુભવ કરવો અને આત્માની પ્રાપ્તિ કરવી ને એવું આમાં ક્યાં કઈ પ્રશ્ન ઉભો થાય છે? આત્મા તો છે, આત્મા તો છે, પછી શું? પછી ગુરુદેવે એનો જવાબ આપ્યો. 19 ગાથાની ઉપર એક ટીકા આવી છે સમયસારમાં. 17 ગાથા પછી 20મો કળશ છે અને 20મા કળશ પછી એક સ્પેશિયલ ટીકા લખી છે. એ ટીકામાં આનું સ્પષ્ટીકરણ છે કે ભાઈ જ્ઞાન સાથે આત્મા તાદાત્મ્યપણે રહેલો છે, જ્ઞાનને આનંદ સાથે, છતાં કોઈ જીવે હજી એને એક સમય માટે પણ સેવો નથી. આત્મા તો એવો જ છે, આત્માના અસ્તિત્વથી તને કઈ ફાયદો નથી. તું એની ઉપાસના કર, તું એની સેવા કર, તું એનું અસ્તિત્વ ગ્રહણ કર, તું એમાં અહમ કર, તું એની પ્રતીતિ કર, આજ હું છું એમ પરિણામ કર, ત્યારે ખરેખર આત્મા છે એવી તને ખબર પડે છે. ખાલી આત્મા છે, આત્મા છે, આત્મા છે એમ કઈ શબ્દ જ્ઞાન થી કઈ તારો આત્મા તમે પકડાશે નહીં. એટલે આ 14 ગાથામાં વાત એમ આવી છે બધ સ્પષ્ટ આદિ ભાવો પણ છે અને અબધ સ્પષ્ટ આદિ ભાવો પણ છે. આત્મા બે વસ્તુનું યથાર્થપણે જ્ઞાન કરી અને જે જીવની દ્રષ્ટિ અબધ સ્પષ્ટ આદિ ભાવો ઉપર લઈ જાય છે એ જીવને અનુભૂતિ થાય છે. ખાલી એકદમ અબધ છું, અબધ છું, અબધ છું, નિત્ય છું, નિત્ય છું, નિત્ય છું, અનન્યચું અનન્યચું નિયતું અવિશેષું અસંયુક્તું એમ શબ્દમાં ખાલી શબ્દ જ્ઞાનમાં બોલેલા કહે તો એમાં કાંઈ આત્માની અનુભૂતિ થતી નથી, પણ એના ભાવમાં આવી જાય કે ખરેખર ખબર સ્પષ્ટ આદિ પાંચ ભાવ સ્વરૂપ મારો ભગવાન આત્મા છે અને આ બધ સ્પષ્ટ આદિ ભાવો છે એ અભૂતાર્થ છે અને આ ભૂતાર્થ અને સત્યાર્થ અબધ સ્પષ્ટ આદિ પાંચે ભાવ સ્વરૂપ આત્મા છે, ભૂતાર્થ ને સત્યાર્થ છે અને આ બધ સ્પષ્ટ આદિ ભાવો છે એ અભૂતાર્થ ને અસત્યાર્થ છે, ત્યારે જ ખરેખર અસ્થિ નાસ્તિ પૂર્વક અસ્થિમાં જાય છે, ત્યારે ખરેખર એને આત્મિક અનુભૂતિ થાય છે. એની આમાં એટલે બે વાત આચાર્ય ભગવાન રાખે છે પરસ્પર, એક વાતને કાઢતા નથી. દરેક દ્રષ્ટાંતમાં દ્રવ્ય પર્યાયની વાત છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ આત્મા છે, એમાંથી એને ભેદ પાડવાના છે કે પર્યાય કે હું ને દ્રવ્ય કે હું, એમ જયારે એને દ્રવ્ય કે હું એનું બહુમાન આવે છે એની એની અંતરદ્રષ્ટિ થાય છે ત્યારે એને ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મા દ્રષ્ટિમાં આવી જાય છે અને એ દ્રષ્ટિમાં જે આત્મા આવ્યો એ દ્રષ્ટિનું નામ સમ્યક દર્શન છે અને આત્મા જે દ્રષ્ટિમાં આવ્યો એનું નામ ત્રિકાળી દ્રવ્ય છે, એમ આમાં કહેવા માંગે છે. એવી આ કોઈ અપૂર્વ વાત આમાં આવી ગઈ છે. જો હવે આમાં 165 પેજ ઉપર માટીનું દ્રષ્ટાંત છે, દૂસરા માટી કા દ્રષ્ટાંત બીજો પહેલા છે. પેલા એમ કીધું કે પેલા એ આત્મા જો હે અબધ હે રાત કે સાથ સબંધ જો દીખતે હે એ પર્યાય નહીં કા વ્યવહાર નહીં કા વિષય હે પણ અંદર સ્વરૂપ હે અબધ હે નિરાવરણ ખંડે અવિનાશી પરંપરાનાથી પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય એક રૂપ વસ્તુ એમ કહી અને પછી પૂજ્ય ગુરુદેવથી નીચે આ બીજો બોલ ચાલુ કરે છે. પાંચ પાંચ ભાવ સ્વરૂપ આત્મા છે એટલે એક એક ભાવ અહીંયા જુદા નથી, પાંચ ભાવ સ્વરૂપ એક જુદા. અબધ સ્પષ્ટ કઈ જુદું હોય, અનન્ય કઈ જુદું હોય, નિયત જુદું હોય, અવિશ્ય જુદું હોય, અસંયમ જુદું હોય, એમ પાંચેય ભાવો કઈ જુદા જુદા નથી, પણ જીવની બસ્પષ્ટ આદિ ભાવો જે પાંચ કીધા એમાં જ્યાં 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 હું કર્મથી બંધાયેલો છું એવી માન્યતા ચાલતી હોય તો એના માટે અબસ્પષ્ટ કીધો છે. હું અન્ય અન્ય ગતિમાં છું એમ ચાલતું હોય તો અનન્ય કીધો છે. હું અનિયત એટલે પર્યાયની વૃદ્ધિ આદિમાં છું એમ ચાલતું હોય તો એના માટે નિયત કીધો છે. હું ગુણભેદ જ્ઞાન દર્શન સ્વરૂપ પ્રભુત્વ વિભુત્વ વાળો છું એમ એની પર્યાયની પર્યાયની ચાલતી હોય તો એના માટે અવિશેષ કીધો છે. અને હું દુઃખથી સંયુક્ત થઈ ગયો, મોથી સંયુક્ત પછી ગતિની ચર્ચા મનુષ્ય, પછી એની અર્થ પર્યાયોની ચર્ચા, પછી ગુણભેદની ચર્ચા, એક પછી એક ક્રમમાં બધી વાત છે. કર્મની વાત, ગતિની વાત, પર્યાયની વાત, ગુરુભેદની વાત અને આ બધું જે બંધાયેલું તમે દેખાય તો તમને દુઃખ સાથે સંયુક્ત લાગે એવી સંયુક્તપણાની ચર્ચા પાછળ એમ ક્રમશઃ ચર્ચા છે. હવે આ બીજા વર્ગમાં કહે છે કે દૂસરા માટી કા દ્રષ્ટાંત, માટીનું દ્રષ્ટાંત છે. માટી માટીનું દ્રષ્ટાંત ગુરુદેવ પાસે આપણે કેટલી વાર સાંભળ્યું, શાસ્ત્રોમાં પણ માટીનું દ્રષ્ટાંત બહુ વાગે એનું પણ કોઈ કારણ હોય છે. માટીનું દ્રષ્ટાંત શા માટે આ કરી ભગવાન વારંવાર આપતા હશે, શું કામ માટીનું દ્રષ્ટાંત કેમ વારંવાર એટલે આચાર્ય ભગવાન હોય ને એ જંગલમાં જોતા હોય, જંગલમાં વિચરતા હોય, જંગલમાં વિચરતા હોય તો એને માટી દેખાય જ કરતી હોય, માટી એને જ્યાં જોવાય દેખાતી હોય એના જ્ઞાનમાં એ પ્રકારના દ્રષ્ટાંતો આવે જે પ્રકારના દ્રષ્ટાંતથી એને પોતાને પણ પરિચય હોય એવું દ્રષ્ટાંત આચાર્ય ભગવાન આપે અને સામેવાળા જીવો પણ એવા દ્રષ્ટાંતથી પરિચિત હોય એવા દ્રષ્ટાંત આપીને પછી સિદ્ધાંત મળે. એટલે કહે છે કે દૂસરા માટી કા દ્રષ્ટાંત, માટીને જો ઘડા જારી રાખી હોતી હે પર્યાય વો તો યહ માટી કા સ્વભાવ એક રૂપ દેખને સે એ પર્યાય સબ અભૂતાર્થ હે. માટી છે, માટી માટીનો પીંડ છે, એમાંથી ઘડો થાય, જારી થાય, સકોરું થાય, કે જે કોઈ માટીના વાસણો બને, માટી છે એ દ્રવ્ય છે એના વાસણો બન્યા એનું નામ છે પર્યાય. માટીનો જેમ કે કોળો બની જાય, માટીની કોઈ તાવડી બની જાય, માટીની જાળી બની જાય, માટીનું કોઈ વાસણ બની જાય, તો એ બધી વસ્તુ છે એ શું છે, એ પર્યાયો છે. એ પર્યાયો છે, એ માટીના ખાટ બની ગયા છે, પર્યાયો કહેવામાં આવે. એ પર્યાય છે, પણ માટી પાસે સ્વભાવ એકરૂપ દેખને છે, એ પર્યાય સબ અવતાર. જો હું આ બાજુ જોઉં છું તો મને વાસણ દેખાય છે, અને એ જ સમયે હું આ બાજુ જોઉં છું તો મને માટી દેખાય છે. આમ જોઉં તો પર્યાય દ્રષ્ટિ છે, આમ બાજુ જોઉં તો દ્રવ્ય દ્રષ્ટિ છે. બે છે એક જગ્યાએ, માટી છે ત્યાં વાસણ છે, અને વાસણ બનેલું છે કોનું, તો કે માટીનું જ વાસણ બનેલું છે. તો કે એમાં દ્રવ્ય દ્રષ્ટિ કેવી રીતે કરવી, પર્યાયને અહંકાર કેવી રીતે કરવી? પર્યાય બની ગઈ છે, માટીનું વાસણ બની ગયું છે, વાસણ દેખાય છે, અહંકાર કરવું કેવી રીતે? અહીંયા એમ કે છે કે માટીના સ્વભાવ એક કોને છે, એ પર્યાય સ્વ અહંકાર છે. એ તો સબ દ્રષ્ટાંત હુઆ, હવે સિદ્ધાંત, પણ દ્રષ્ટાંત પેલા સમજાવવો હોય ને કે માટીનું વાસણ બની ગયું ત્યારે માટીને જુદી કેવી રીતે જોવી? વાસણ દેખાય છે કે નહીં? તમે આહારમાં જયારે રોટલીનું ગ્રહણ કરો, રોટલીનું તમે ગ્રહણ કરો ત્યારે તમે એમ કહો કે રોટલીમાં લોટને જુદો જોઈ ગયો, કેવી રીતે તમે જોઈ શકો? માટીનું વાસણ બની ગયું, માટી વાળું. હવે એ વાસણને એમ કે છે કે ભૂતાળ, અને માટીને ભૂતાળ ગયું. હવે એ તો માટીને વાસણ, તો વાસણ જ માટી રૂપ દેખાય છે, એમાં માટીને જુદી કેવી રીતે જોવી? એટલે તો વાસણ જ દેખાય છે. જો એનો એકદમ સરળ ઉપાય છે, એકદમ સરળ ઉપાય છે, અનુભવ છે ને, એકદમ સેલ ઉપાય છે. આજે ભગવાન જે પદ્ધતિથી કહે છે, એ પદ્ધતિથી આપણે કહી રીતે વિચારીએ તો અનુભૂતિ એટલી બધી સરળ છે, એટલી બધી સરળ છે. એક સમયમાં અનુભૂતિ થાય છે. મારી પેલા પ્રવચન કહ્યું કીધું છે, 181 મીટરનો પરસ યાદ કર્યો, દ્રષ્ટિનો રવસાત શબ્દ આવે છે, રવસાત. એક સમયમાં એમ કે અનુભવ થઈ શકે, કોઈ કે સુંદર કેટલો ટાઈમ પકાવવું પડશે અનુભવ કરવા? ગુરુદેવ પ્રશ્ન પૂછ્યો, તો ગુરુદેવ કહે કે અહીંયા સુંદર તું ગમે તેટલો ટાઈમ રોકા, પણ જ્યાં સુધી અહીંયા આવીને આત્માના ગુજરાત અનુભવ ન થાય, એક સમયમાં અનુભવ થાય છે, એક સમયમાં. તો કે આમાં અનુભવ કરવો કેવી રીતે? કે જો તમે વાસણ દેખાણું ને માટીનું, વાસણ દેખાણું માટીનું, તો એમાં મટીરિયલ કયું છે? મટીરિયલ એમાં મટીરિયલ કયું વાપરવામાં આવ્યું છે? તો કે એ માટીનું વાસણ છે, આત્માની પર્યાય છે, દ્રવ્યની પર્યાય છે. તો કે એ માટીનું વાસણ છે, તો એ વાસણ કેનું બનેલું છે? તો કે વાસણ માટીનું બનેલું છે. તો કે એ માટી છે, તું જો વાસણ તરીકે જોવા માટી જ છે, રોટલી બની ગઈ તો એ લોટ જ છે. તું એના ખરેખર મટીરિયલ ઉપર ગયો જા, તું એના સ્વભાવ ઉપર ગયો જા, તું એના પરિણામ ઉપર ન જા. જો તું એના પરિણામ ઉપર ગયો તો તારી પર્યાય દ્રષ્ટિ છે, અને એ પરિણામ જયારે તમે દેખાય છે ત્યારે એ પરિણામ શું છે, કોનું શું છે? તો કે એ માટીનું પાછળ થયું છે, તો આ તો માટી જ છે. વાસણ ત્યારે એના જ્ઞાનમાંથી ચાલ્યું જાય છે, એની શ્રદ્ધામાંથી ચાલ્યું જાય છે, અને એની શ્રદ્ધા જ્ઞાનમાં એટલી માટી ખ્યાલમાં આવે છે ત્યારે ખરેખર વાસણને એને તોડવાનું નથી. વાસણને અભૂકાર કરવો, વાસણની સામું જોવાનું બંધ કરવાનું છે વાસણ તરીકે, અને એ વાસણમાં એને માટી દેખાવી જોઈએ. વાત આટલી છે. તમે એના પટરિયલ ઉપર જાઓ, આત્માની પર્યાય, તો એ દ્રવ્યની પર્યાય છે, તો તમે દ્રવ્ય ઉપર જાઓ. તમે પર્યાય ઉપર જઈને પછી એનો નિષેધ કરીને પછી દ્રવ્યને જોવું છે, તો એવી રીતે જુદું દ્રવ્ય નથી, એવું જુદું દ્રવ્ય છે જ નહીં. તમે એવી રીતે દ્રવ્યને જોવાનો પ્રયત્ન કરશો તો દ્રવ્ય દ્રષ્ટિ નહીં થાય, પર્યાય દ્રષ્ટિ ક્યાં કરશે? જ્યારે તમને ખ્યાલ આવશે કે આ જે આનું જે મટીરિયલ છે, એની જે આ પરિણામની સ્થિતિ છે, એ કળારૂપ થઈ છે, એ તાવડીરૂપ થઈ છે, એ ખરેખર ગુંજારૂપ થઈ છે, એ ગોળારૂપ થઈ ગઈ છે, એટલે કે જે આપણે સમજી એવા કોઈ આકાર રૂપે થઈ ગઈ છે, উনি আকার যে ব্রহ্ম ছে এই আকার একটা যে স্বরূপ ছে এই স্বরূপ তো মানিচ্ছে আকার মে নাম আছে અમે તો ઉપાદાન છીએ, તમે બધા અમને નિમિત્ત કીધા કરો છો, અમારું નામ તો ખરેખર ઉપાદાન છે, તમે અમારું નામ બગાડી નાખ્યું. એમ આ માટી કે છે કે હું વાતાવરણ થઈ જ નથી અને તું મને વાસણ તરીકે જોવર તારી દ્રષ્ટિમાં મેલ ભરાઈ ગયો છે. હું તો જેવો છું એવી માટી છું. એમ જેને દ્રવ્ય દેખાશે કે પર્યાય નો નાશ કરવો એટલે વાસણ ને તોડી નાખે તો માટી એટલી રહેશે તો કે તો તમે અનુભવ નહીં થાય. તું જયારે એનો ભળો કે એની પર્યાય જયારે બની જાય છે ત્યારે એને સામે રાખ અને એને દૂર કરવાનો પ્રયત્ન કરવા, એને સામે રાખીને જો કે આ પર્યાય છે તો આ પર્યાય કોની છે, પર્યાય કોની બનેલી છે, પર્યાય તો દ્રવ્ય બનેલી છે, તો હું તો દ્રવ્ય છું, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. અને જો એના ઘડાને જોવે, એની તાવીને જોવે, એના પૂજાને જોવે તો એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. ભેગા છે તો કે બે અપેક્ષા એક જ વસ્તુમાં એક સમયે છે, તારી નજર કેવી રીતે કામ કરે છે એના ઉપર આખો દ્રવ્ય દ્રષ્ટિ નો આધાર. નજર માટી ઉપર પડે છે, તારી નજર ચૈતન્ય સ્વભાવ ઉપર પડે છે કે તારી નજર પરિણામ ઉપર પડે છે. જો પરિણામ ઉપર નજર છે તો પર્યાય દ્રષ્ટિ છે અને જો અપરિણામી ઉપર નજર છે તો દ્રવ્ય દ્રષ્ટિ છે. બિલકુલ આમાં કાંઈ ખસેડવાનું, દૂર કરવાનું, ભેગું કરવાનું, નજીક લઈ આવવાનું બિલકુલ કાંઈ થઈ શકતું નથી એક સમયમાં, કારણ કે પર્યાય એક સમયની છે, નજર એ સમયે થાય છે. ઘાટ બની ગયો છે ત્યારે એમાં માટી જોવાની છે, ઘાટ ને તોડવાની મનાય છે, ઘાટના સમયે માટી કેવી છે એમ દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે, એમાં કહેવા માંગે છે. આ રીતે વિચાર કરે તો દ્રવ્ય દ્રષ્ટિ થાય થાય થાય. પ્રવચન સાર વાંચો તમે, પ્રવચન સાર માં આ વિષય ખૂબ આવે, પ્રવચન સાર છે ને એમાં દેહ તો ઘટના પણ છે, એમાં આ બધો વિષય બહુ આવે કે ભાઈ પર્યાયના સમયે દ્રવ્ય કેવું, દ્રવ્ય હોય ત્યારે પર્યાયનું પરિણામ કેવું, અને પરિણામ દૂર થયેલા વગર દ્રવ્ય કેવી રીતે દેખાય, આ રીતે દેખાય. માટી કા દ્રષ્ટાંત, માટી મેં જો ગાળા જાળી રાખી હોતી હે પર્યાય વો હે, પણ માટી કા સ્વભાવ એકરૂપ દેખને સે એ પર્યાય સબ અપકાર છે. એ તો દ્રષ્ટાંત હુઆ, સિદ્ધાંત ઉસી પ્રકાર આત્મા કા ભગવાન આત્મા નાયક સ્વરૂપ ધ્રુવ उसका नारक आदि पर्याय से अनुभव करने पर गति नरक है, मनुष्य है, देव है, क्रियेश है, ऐसी गति की पर्याय से देखो तो अनेकपना दिखता है. गति पर्याय की जुवो तो एम अपने मनुष्य देव क्रियेश नारक एवं अनेकपणु देखाय गति दरेक गति में જ્ઞાન 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 જીવ 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 એવો 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 જ એવો જ વિદ્યમાન છે. એમ તમે જીવને જોવો તો તમને ખબર પડી જાય કે આ મનુષ્ય ગતિ છે, એ પર્યાય છે, એ પર્યાય છે, એ અભૂતાત છે, કારણ કે એ ભરતી વસ્તુ છે. કોઈવાર મનુષ્ય ગતિ, કોઈવાર દિવ્યાંશ, કોઈવાર નારાજ, કોઈવાર દેવ, અને આ એ જ સમયે મનુષ્યમાં પણ જીવ એવો લેવો, દિવ્યાંશમાં પણ જીવ એવો લેવો, નારકમાં પણ જીવ એવો લેવો, સ્વર્ગમાં પણ જીવ એવો ને એવો વિદ્યમાન છે, એવો જીવતે હું અને પર્યાય કે હું વેદનાને થઈ શકે છે. એટલે કે નારક આદિ પર્યાયો સે અનુભવ કરને પર ગતિ નરક હે, મનુષ્ય હે, દેવ હે, ક્રિય છે, એથી ગતિ કી પર્યાય છે દેખો તો અને પણ દીપ્તે હે પર્યાય ની કા વિષય યે હે, પણ ઉસે દેખને સે સમય દર્શન નહીં હોતા. કી પર્યાય ની નો વિષય છે, પર્યાય ની નો વિષય હે કે જે પર્યાય ને જોવે એને પર્યાય નય નો વિષય કહેવામાં આવે, જે દ્રવ્યને જોવે એને દ્રવ્યાખી જ્ઞાનનો વિષય કહેવામાં આવે, અને પર્યાયને જોવે એને પર્યાખી જ્ઞાનનો વિષય કહેવામાં આવે. નારાકાદી પર્યાય હશે, અનુભવ શબ્દ ચાલન કરને પર ગમે છે. અનુભવ એટલે જ્ઞાન, જાનના જાનન કરને પર પર્યાય હશે. અન્યોન્યંતર રૂપ હે નરક ગતિ, તિર્યક ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ, અન્ય અન્ય હે એ અપેક્ષા એ સત્ય હે. જો એ બધી ગતિઓ છે એ અપેક્ષા એ પરિણમન, અપેક્ષા એ બધીનું પરિણમન છે. પણ એ પરિણમન ના સમયે પણ જ્ઞાન એમાં વ્યાપક છે દરેક ગતિમાં. તો એક તું જો એને જ્ઞાન થી તો અહીંયા પર્યાય દ્રષ્ટિ છૂટી ને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. એક ચર્ચા કરે ને કેવળ ના નહીં કેવળ જ્ઞાન થઈ જાય, ભવિષ્યની તૈયારી પોતાનું જ્ઞાન થઈ જાય, લોકાલોકનું જ્ઞાન થઈ જાય, અન્ય જીવન જ્ઞાન થઈ જાય. તો હવે એ જે કેવડી ભગવાનનો મહાવીર પરમાત્માનો જીવ છે, મહાવીર પરમાત્માનો જીવ આપણને બધાને ખબર છે કે દસમા ભાવ પહેલા, દસ ભાવ પહેલા શ્રી મહારાજ ની પર્યાય એને બે મુનિરા લેવા અને એને સમીર દર્શનની પ્રાપ્તિ છે. ત્યારે એની દિવ્યંશ ગતિનું પરમાનંદ છે. દિવ્યંશ ગતિમાં હવે અત્યારે મનુષ્ય ગતિમાં એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ છે. હવે જયારે મનુષ્ય ગતિ છે ત્યારે જીવ કેમ પૂર્વમાં તીવ્ર જ ગતિ હતી ત્યારે જીવ કેમ છે, વચ્ચે જે કઈ ગતિ નો થઈ ગઈ ત્યારે જીવ કેમો કેમ છે. હવે તેનો જે જીવ છે એ તિર્યજ ગતિના કાળે પણ એને એવો જીવ જોઈ લીધો છે. તિર્યજ પણ છે એ સમય એવો જીવ જોયો છે. મહાવીર પરમાત્મા ત્યાં કેવડી પરમાત્મા ત્યારે પણ એને કેવળ જ્ઞાન ની પર્યાય ન જોતા કેવળ જ્ઞાનમાં એને પોતાનું ચૈતન્ય સ્વરૂપ જીવ ખ્યાલમાં એવી પ્રત્યેક પર્યાયોમાં પરિણમતો 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 એ જીવ કેવડી પરમાત્મા થયો. તો ગતિ તો બધી આવી, મનુષ્ય ગતિ દેવ ગતિ, મનુષ્ય ગતિ દેવ ગતિ, મનુષ્ય ગતિ દેવ ગતિ એમ કરતા 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 એ જ્યાં કેવડી પરમાત્મા થાય તો ત્યારે જીવ તેનો કે તેનો કે તેનો કે તેનો કે તેનો તે મળે છે એવો જીવ એને ખ્યાલમાં આવ્યો એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. જો એને એની પર્યાય એટલે કે આ મનુષ્યદેવ તિર્યંત નારક એવી મારી પર્યાયો છે એવું વ્યંજન પર્યાય પૂર્ણ એને ખ્યાલમાં આવે તો એને ખરેખર પર્યાય દ્રષ્ટિ એમ કહેવામાં આવે. એ બધી અસમાન જાતિ પર્યાયોની ચર્ચા છે, ઓલી અર્થ પર્યાયો, ઓલી ગુણોની પર્યાયો એમ એને જ્યાં પોતાનું ચૈતન્ય સ્વરૂપ ખ્યાલમાં એ સમયે આવ્યું તો એ નિરંતર ચૈતન્ય સ્વરૂપ ખ્યાલમાં આવે એમ કરતા 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 ત્યારે પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ એમ કહેવામાં આવે. અને જો એ પર્યાય થી તેને જોયા કરે તો દ્રવ્ય ઉપર નજર બિલકુલ આવી નહીં એમ અહીંયા કહેવામાં આવે, કહેવા માંગે છે કે નરક ગતિ, દિવ્ય ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ, અન્ય અન્ય હે એ અપેક્ષા એ સત્ય હે. પછી આમાં એક વ્યવહાર સુંદર આવે છે, આજ આજ બોલમાં છે, માં સર્વત અસ્ફલિત વાળો બોલ છે, એ ખૂબ સરસ બોલ છે. આપણે રાત્રે ચાલુ કરશું, ઘણા લોકો રાત્રે ન આવતો હોય તો કોઈ ના સર. તો આ જે રીતે રાત્રે ચાલે છે ને આને આની સાથે સંધિ હોય છે, રાતનું પ્રત્યેક પણ ગમે ત્યાં ફરી વાર સાંભળી લેવો તો આખી ગાથાની સંધિ ખ્યાલમાં હશે. નહીં તો શું થાય કે તૂટક તૂટક ખ્યાલમાં હશે અને આ વિષય આખો ખ્યાલમાં ના આવે તો પછી સમય પ્રસંગની પ્રાપ્તિ તો હજી વિષય જ ખ્યાલમાં ન આવ્યું હોય તો ક્યાં શું થાય. આ ચૈતન્ય ભગવાન ખ્યાલમાં આવે તો થઈ જ જાય. એટલે એવી આની સંધિ છે આખી. એક બે ત્રણ ચાર પાંચે બોલ જે ફટે ફટે તમે આવશે
बेपूजा सुशीला बाई चंद्रकन में सा एक पूजा आर्यापुर हस्ते कृषि एक पूजा प्राण बहन में एक पूजा नंदन बहन कृष्ण
समस्त जिन्वाणी मार्ग